તારીખ 28/4/1993 પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા ઈડરમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 119
કરનાર જ્ઞાન સ્વયંનું અવલોકન પણ કરે છે. જ્ઞાન સ્વયંનું અવલોકન કઈ રીતે કરે છે એમાં જ્ઞાનમાં જ્ઞાનનો પોતાનો અનુભવ શું છે એ અવલોકનનો વિષય છે. અવલોકન એટલે શું? એ ચાલતા પરિણામના અનુભવન ઉપર ઉપયોગને લઈ જવો. ચાલતું જે ચાલુ પરિણામ છે, વ્યતીત થઈ ગયેલું નહીં, જે પરિણામ ચાલી રહ્યું છે એના અનુભવ ઉપર ઉપયોગને લઈ જવો. દિશા બદલવા માટેની પ્રેક્ટિસ છે. અનાથી જ્ઞાનના ઉપયોગની દિશા બહિર્મુખ છે અને અંતર્મુખ કેમ થવું એ એક તત્વજ્ઞાનનો અભ્યાસ કર્યા પછી સમસ્યા છે. અંતર્મુખ થવું જોઈએ એમ સમજાયું હોવા છતાં કઈ રીતે થવું તે સમસ્યા છે. એ સમસ્યાનું સમાધાન કરવું હોય તો અવલોકન કરવા માટેનો પ્રયાસ કરવો જોઈએ. જ્ઞાન પોતાનું જ અવલોકન કરે ત્યારે એની દિશા બદલવાની પરિસ્થિતિ ઊભી થાય, નહીંતર એની દિશા બદલવાની પરિસ્થિતિ ઊભી ન થાય. એટલે સીધું ન થાય તો થોડો પ્રેક્ટિસ જે થાય છે, પ્રયાસ જે થાય છે. બહુ શરૂઆતમાં જરા મૂંઝવણ થતી હોય તો તપાસણી શરૂ કરવી છે. તપાસણી એટલે કે જીવને હરખ શોકના પરિણામ થાય છે. શોકના પરિણામ થાય છે ત્યારે દુઃખ અનુભવે છે, હર્ષના પરિણામમાં સુખ અનુભવે છે. ભલે સાચું સુખ નથી પણ એને તો અનુભવમાં સાચું લાગે છે, કલ્પિત હોવા છતાં. તો એ વખતે તપાસે કે મારા જ્ઞાનમાં શું વીધો જેથી મને હર્ષ થયો, શું મળ્યું તેથી મને હર્ષ થયો, દુઃખ થયું તો મારા જ્ઞાનમાંથી શું ગયું કે જેથી મને દુઃખ થાય છે. તો જ્ઞાન કોઈ પણ ભાવોથી કે કોઈ પણ સંયોગોથી લેપાતું નથી. સતતપણે જ્ઞાન જ્ઞાનપણે રહે છે અને એનું જે સતતપણું છે એ પણ જ્ઞાન કોઈ પણ પદાર્થ, કોઈ પણ રાગ, કોઈ પણ દ્રવ, કોઈ પણ ભાવ જ્ઞાનને વિકૃત કરી શકતો નથી. તો અવિકારીપણું કહો કે શુદ્ધપણું કહો એને તપાસે, એમને પ્રિય છે. જીભ ઉપર ગળપણ જણાયું પણ જ્ઞાન ગળ્યું નથી તો તેનું સુખ શેનું થયું? ગળપણ જીભ ઉપર જણાયા છતાં જ્ઞાન ગળ્યું ન થયું તો સુખ શેનું થયું? તપાસણી ચાલુ કરતા અને એ પાછળથી વિચાર કરીને જ્યારે ગળપણમાં સુખનો અનુભવ થતો હોય ત્યારે જ તપાસ. આ તપાસણી તપાસતા તપાસતા એ અવલોકન કરાવવા, અવલોકન કરતા કરતા જે જ્ઞાન કરાવવા. સ્થૂળપણે આવા બે ત્રણ તબક્કા છે. સૂક્ષ્મપણે તો જેમને અવલોકન કરતો એને એની ઘણી ખૂબીઓ અને ઘણી વાતો, ઘણા પડખાઓ એને સમજવા મળશે. પણ એ કારણે પ્રયોગે ચડવું જોઈએ. પ્રસંગે પ્રસંગે ઉપયોગમાં જ્ઞાનની વ્યાપકતાને કઈ રીતે અવલોકન. કોઈ પણ પ્રસંગ લઈ લઈએ, જેમ કે આપણે જમવાનો પ્રસંગ રોજ ઉભો થાય છે, અથવા ઠંડી ગરમીનો પ્રસંગ, દરેક વખતે કારણ કે ગરમીની ઋતુમાં ગરમી હોય છે, ઠંડીની ઋતુમાં ઠંડી હોય છે. એક સ્પર્શનો પ્રસંગ છે, એક સ્વાદનો પ્રસંગ છે, રસનો પ્રસંગ છે, સ્પર્શનો રસ થયેલો, કોઈ પણ પૂજગણના ગુણ વખતે જ્ઞાન વ્યાપે છે. જ્ઞાનમાં કે ક્યાં જે પરપ્રવેશ ભાવ થયો એ વ્યાપકતાનો દોષ છે. મને ઠંડી લાગી એ જ્ઞાનમાં વ્યાપે વ્યાપક ભાવનો દોષ છે. વ્યાપે વ્યાપક ભાવ આવે ત્યાં કરતા કરતા ભાવ આવે, ત્યાં એકત્ર થાય, ત્યાં ભોગતા ભોગ્ય પણ થાય, કરતા કરતા પણ થાય. તો જ્ઞાન જ્ઞાનમાં વ્યાપે છે કે જ્ઞાન ઠંડી ગરમીમાં વ્યાપે છે? જ્ઞાન જ્ઞાનમાં વ્યાપે છે કે જ્ઞાન સ્વાદમાં વ્યાપે છે કે સ્વાદ જ્ઞાનમાં વ્યાપે છે? આ તપાસ, એને વ્યાપકતાને તપાસવી. સિદ્ધિ વ્યાપકતા અનુભવ ગોચર ન થાય તો તપાસવું, એને તપાસવાનું ચાલુ રાખવું. જેમ તપાસવામાં ચાલુ રાખવાનું છે એટલે પ્રેક્ટિસ થશે, તેમ તેમ એ વિશે ચોખ્ખું થશે. પણ એ બાજુનો કોઈ પ્રયત્ન નહીં હોય તો જાણપણું રહેશે, પણ કઈ પરિણામમાં કામ નહીં આવે એ જાણપણું. પછી વેદનાનો પ્રસંગ બહુ સારો છે પ્રયોગ માટે. અસાતા વેદનાની વેદનીનો પ્રસંગ બહુ સારો છે પ્રયોગ માટે. અસાતા વેદનીની વેદના જણાય પણ મને થાય છે એમ ના જણાય, જો વ્યાપકતા પકડાય તો. જ્ઞાન વેદનીની કેટલી વેદના છે એને જાણે છે, પણ જ્ઞાનની સત્તામાં વેદનાની સત્તા નથી, વેદનાની સત્તામાં જ્ઞાનની સત્તા નથી, બંને એકબીજામાં વ્યાપતા નથી. માત્ર વેદના જ્ઞાનમાં પ્રતિભાષિત થાય છે, પ્રતિબિંબિત થાય છે, આથી આગળ કાંઈ નથી. એ તો જેમ પેલો ડુંગરો પ્રતિબિંબિત થાય છે એમ જ વેદના પ્રતિબિંબિત થાય છે.
કેટલો જીવ પ્રતિબિંબિત થાય
છે? જેની સત્તા જુદી છે, ડુંગરની સત્તા જુદી છે, એવી વેદનાની સત્તા જુદી છે. પણ વ્યાપકતા પકડાય, જો વ્યાપકતા ન પકડાય તો અનિવાર્યપણે વેદનાને વેદ્યા વગર જીવ રહી શકે નહીં. જ્યાંથી કોઈ એને છોડાવી નથી ને, અસાતા વેદનીથી બીજા બધામાં ગમે તે કલ્પના કરે તો ચાલે, પણ વેદનીમાં કલ્પના નથી ચાલતી. નિર્ધનતા આવે તો કાલે કમાઈ દેશે, એમ કે ગમે તે રીતે માણસ અવલંબન બીજું લઈ લેશે એનું પોતાનું, બીજી પ્રતિકૂળતામાં, એક પ્રતિકૂળતામાં બીજી પ્રતિકૂળતાનું અવલંબન લઈ લેશે. પણ વેદનાનો તો ઉપયોગ જ નહીં છૂટે, ત્યાં ત્યાં ચોટી જશે, ચોટેલો જ રહેશે. એ એક એવી ચીજ છે, અને આ એક એવો પ્રયોગ છે કે વેદના વખતે પણ વેદનાથી ભિન્ન જ્ઞાનમાં રહી શકાય છે, જો વ્યાપી વ્યાપકતા ગ્રહણ થાય તો. વ્યાપી વ્યાપકતા ગ્રહણ થતા આગળનું સ્ટેજ વેદ્ય વેદકતામાં આવશે. જ્ઞાન જ જ્ઞાનને વેદે છે, વેદનાને વેદતો નથી. વેદ્ય વેદકતાનો સ્ટેજ આવતા પ્રત્યક્ષ એમ છે, એટલે કલ્પના કરવાની નહીં. તો ઘણી બી કહે છે કે વસ્તુ પ્રત્યક્ષ પડી છે, પડી એ કલ્પના મત કરના. વસ્તુ જો પ્રત્યક્ષ પડી હે તો તું ઇસકી કલ્પના મત કરના, કેસી હે ને કેસી હે. વિકલ્પ ક્યાં થાતે હો? વિકલ્પ તો પરોક્ષ ચીજ કા ઉઠાયા જાતા હૈ. જબ ચીજ પ્રત્યક્ષ હૈ, મોજૂદ હૈ, મોજૂદ પડી હૈ, મોજૂદ ખડી હૈ, તો ઉસકે લિયે કલ્પના ક્યાં કરે? આપણે સામે સામા બેઠા છે તો કલ્પના ક્યાં કરવાની રહી? સિવાય આવા છે, આવા હશે, આવા હશે, ક્યાં વાત રહી? સામે બેઠા છે તો જેવા છે એવા સામે છે, સામે નહીં હોય તો એનો વિચાર કરવાનો. વિચાર તો પરોક્ષ ચિત્ત નો કરાય, પ્રત્યક્ષ ચિત્ત નો વિચાર છે નો કરવાનો. નિર્ણય કાળે વિચાર છે, અવલોકન કાળે યુક્તિ મગેણ, યુક્તિ માર્ગ છે, અવલોકન કાળે એટલે કે નિર્ણય ના કાળે યુક્તિ માર્ગ થી વિચાર કરવામાં આવે છે. નો આરાધના સમયે, આરાધના સમયે નહી, કેમ કે આરાધના વખતે તો પછકો અનુભવ જન્મા પ્રત્યક્ષ છે. આત્મા વસ્તુનું સ્વરૂપ જ પ્રત્યક્ષ છે, અમુક પ્રત્યક્ષ છે, એનો વિચાર શું કરવાનો? પ્રત્યક્ષ સામે એનો શું વિચાર કરવાનો? એનો વિચાર કરવાની આવશ્યકતા નથી. એ વ્યાપકતાનો વિષય વેદનાના કાળે કે કોઈ પણ ઉદયના કાળે પ્રથમ ન ગ્રહણ થાય વ્યાપકતા તો તપાસીને પણ
ત્યારે
અવલંબન નો વિષય તો શું છે કે ભાવ પાસન પછી શરૂ ત્યાં સુધી મૂળ સ્વરૂપ ભાવ ભાષ્યમાન ન થાય ત્યાં સુધી અવલંબન રૂપ વિષય છે એ
નથી. અવલંબન લેવાય કેવી રીતે? ભાષ્યમાન
નથી થયું, ભાષ્યમાન થાય પછી એના અવલંબન પ્રકાર પણ થાય છે. એટલે બે ભેદ જ્ઞાનમાં બે પ્રકાર અંતર છે. પહેલામાં ભાવ ભાષણ માટે ભેદ જ્ઞાન ચાલે છે, બીજામાં ભાવ ભાષણ પૂર્વક અવલંબન લઈને અનુભવ માટેનું ભેદ જ્ઞાન ચાલે છે, અને ત્રીજું અનુભવ થયા પછી પરિણતિ સહિતનું ભેદ જ્ઞાન ચાલે છે. ભેદ જ્ઞાનના ત્રણ સ્ટેપ છે. પ્રથમ જે ભેદ જ્ઞાન પ્રયોગાત્મકપણે કરવામાં આવે છે, જ્ઞાન તે હું, રાગાદી તે હું નહીં, અથવા જ્ઞાન તે હું અને કોઈ સંયોગના સંયોગ વિયોગ તે હું, પછી સ્વાદ હોય, સ્પર્શ હોય, વેદના હોય, જે હોય તો એમ કરતા 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 જ્ઞાનનું સામર્થ્ય અને જ્ઞાન સુખરૂપ છે એ રીતે એનું સ્વરૂપ છે એ પરિચય કરતા કરતા અવલોકન છે એ પરિચય સાધવાનો પ્રયોગ છે, અને એ પરિચય કરતા કરતા જ્યારે ઓળખાણ થાય ત્યારે ભાવ પાસે આવી જાય. એ જે ભેદ જ્ઞાન છે એ ઓળખાણ થવા અર્થે, ભાવ ભાષણ થવા અર્થે, ઓળખાણ થયા પછી મૂળ વિષય, મૂળ તત્વ, મૂળ સ્વભાવ એ અવલંબન અને આધારભૂત છે કે જેના આધારે સહજ દશા શુદ્ધ રહી જાય, થઈ જાય, શરૂઆતથી માનીને પૂર્ણતા સુધી, એટલે એ ખાતરી થઈ ગઈ, વિશ્વાસ આવી ગયો પોતાના ભાવ ભાષણ, અને પછી આધાર લેવા માટેનો પ્રયત્ન થાય છે, એને કારણે ભેદ જ્ઞાન ચાલે છે. અને જ્યારે બરાબર અવલંબન લેવાઈ જાય છે ત્યારે પ્રત્યક્ષ સ્વરૂપનું, પ્રત્યક્ષ અતિન્દ્રિય અનુભવ થાય, અને એ અનુભવ થયા પછી સવિકલ્પ દશામાં આવે ત્યારે જે સહજ ભેદ જ્ઞાન ચાલે એ જ્ઞાન દશામાં ભેદ જ્ઞાન છે. ત્રણમાં ત્રણ સ્ટેજ છે.
વ્યાપકતાના અભ્યાસમાં વેદના જણાય ખરી પરંતુ પોતા પણ નથી જણાતી, એ વ્યાપકતાનો જ અભ્યાસ કરે.
અથવા વેદનામાં હું એટલે કે જ્ઞાન વ્યાપતો નથી, હું વ્યાપતો નથી એટલે મારું જ્ઞાન વ્યાપતું નથી, જાણનાર જુદો, જણાનાર જુદો, હું વિજ્ઞાનની સત્તામાં પણ જ્ઞાનની સત્તા નથી, જ્ઞાનની સત્તામાં વેદનાની સત્તા નથી. મને આ મારા સંયોગો છે, આ મને પ્રતિકૂળતા છે, મને ઠંડી ગરમી છે, એનું દુઃખ છે. પ્રત્યક્ષ સત્પુરુષના યુગમાં તે વાણી સાથે જાગૃત ચૈતન્યની ચેષ્ટા હોય છે. આ ચૈતન્યની ચેષ્ટા કયા પ્રકારની હોય છે વિશે થોડો સૂક્ષ્મ છે. આત્મજાગૃતિ જે સ્વરૂપ સાવધાની જેને કહેવામાં આવે છે, એ સાવધાનીને સમજવી હોય તો જેમ કે દેહની સાવધાની અત્યારે છે, દેહની સાવધાનીને લઈને કોઈ પણ પરિસ્થિતિ ઉભી થાય દેહના સંબંધમાં પ્રતિકૂળતાની, તો વિકલ્પ કર્યા વગર એક પ્રયત્ન થઈ જાય છે, વિકલ્પ કર્યા વગર જ પ્રયત્ન થાય છે, એવી એક વગર વિકલ્પે આત્મસાવધાની સતત જ્ઞાનીને હોય છે. તો એ જે સાવધાની છે એ જ વિષય એ જ્યારે પોતે અધ્યાત્મ તત્વનું નિરૂપણ કરે છે કે તત્વ નિરૂપણ કરે છે ત્યારે એ વિષય તો એનો એજન્ડા ઉપર છે, એ વિષય તો એજન્ડા ઉપર થઈ ગયો. એટલે જે કોઈ માણસ કોઈ પણ વ્યક્તિ હોય એ જે તે વાત કરે અને એ વાત તારતમ્યતા વિશેષમાં આવીને કરે ત્યારે એની અંદરની ચેષ્ટા એની મુદ્રા ઉપર આવે કે ના આવે, જેમ કે ગુસ્સો થાય તો ભલે શાંતિથી એમ કે મહેરબાની રાખો, શું કે ગુસ્સામાં એમ કે મહેરબાની રાખો તો એની ચેષ્ટા તમે પકડો છો કે નહીં, કોઈ મહેરબાની રાખવી તો નમ્રતાનો શબ્દ છે, પણ ગુસ્સામાં કોઈ એમ કે મહેરબાની રાખો ને હવે મહેરબાની રાખો શું, અને નમ્રતાથી કોઈ તું ભાઈ મારા મહેરબાની કરશો ને, શબ્દ તો એ રહે છે, ચેષ્ટામાં કેટલો ફેર છે. એટલે જે ચેષ્ટાનો વિષય છે એ ભાવની મુદ્રા ઉપરની જે અભિવ્યક્તિ છે, જે કાંઈ ભાવ વર્તી રહ્યો છે એને અનુસરતી જે કોઈ મુખાકૃતિના જે ફેરફારો છે એમાં સૌથી વધારે કોઈ મુખાકૃતિમાં પણ અંગ છે તો એક આંખ છે ને બીજા હોઠ છે, બે ઉપર છે, જેમ કે માણસ રડે અને હસે, તારતમ્યતા વાળી બંને પ્રવૃત્તિ છે, હસવાની પ્રવૃત્તિ પણ તારતમ્યતા વાળી છે, રડવાની પ્રવૃત્તિ પણ ભાવની તારતમ્યતા, બંને પ્રસંગે વિશેષ છે, બરાબર. તો બંને વખતે આંખમાં અને હોઠ ઉપર તારતમ્યતા છે, રડે ત્યારે તમે ભાષા ચાલતી હોય ત્યારે આવે, પણ નાની મૌન હોય તો પણ એની આંખમાં ફેરફાર. આંખ તો સૌથી વધારે ભાવોની અભિવ્યક્તિનું સાધન છે, ડાયલ જ છે માણસના હૃદયનું, હાર્ટનું ડાયલ આંખ છે કહેવાય છે, કે એને પ્રેમ હોય તો એની આંખમાં પ્રેમ દેખાય, એને દ્વેષ હોય તો એની આંખમાં દ્વેષ દેખાય, કેવી રીતે દેખાય છે તો બહુ એટલું એક ઇંચની જગ્યામાં એટલો હોય એવું છે, માણસનો પ્રેમ પણ છે એનો નથી રહેતો, દ્વેષ પણ છે, કાંઈ ન બોલે તો ખબર પડી જાય, આંખ પરથી ખબર પડી જાય, એવું આ એક જેમાં ચૈતન્યની તારતમ્યતા વિશેષ છે. તો જ્ઞાનીના નેત્રો ઉપરથી પણ એની નજર છે, કૃપાળુદેવના પોસ્ટ આ ત્રણ છે, નજરો તો પકડી છે એવો વિશે છે, એવો સરસ આવ્યા ત્રણેયમાં આવે છે, એવો કોષ છે એનો તો બહુ સરસ છે, બહુ સરસ છે, નજર જોઈએ. શું જાગૃતિ છે? આત્મ જાગૃતિ પકડાય છે. હા, એવું છે કે ભલે એમ બેઠા છે, આત્મ જાગૃતિ પકડાય છે. નેત્ર થઈ આપણે જે સુગાનીજીનો કોર્સ લેવડાયો છે એમાં પણ એ બધા ઘણા માંથી સિલેક્ટ
કર્યું. કહેવાય ભક્ત
એક વિશિષ્ટ જ નજરનો વિષય છે, સ્પેસિફિક આઈસાઈટ જોઈએ. એમના કુટુંબમાં બીજું કહે છે આ કોર્સ તમે લીધો તો ચિંતિત સામને લાગે છે, તમને ખબર નથી પડતી. એવું કહેવું કલકત્તા ગયો વર્ષ પહેલાં, ચર્ચા ચાલી હતી રમેશ મહેરાજા. આ ચિંતિત દશાવાળો એટલે ચિંતામાં બેઠા હોય એવું લાગે છે. તમારા કોઈ શું નથી, એ જ્ઞાનીના નેત્રો જોઈએ એમને આ કોર્સમાં. એ જરા ઊંડો વિષય છે, આ ચેષ્ટાની ક્રિયા સાથે પ્રત્યક્ષ ગુણાતિશાયમાં નિર્મળ ચૈતન્યનું કે પ્રભાવિત કેવા વચનો હોય કે રસવાળા વચનો હોય, નિર્મળ ચૈતન્યથી પ્રભાવિત થયેલા ગુણાતિશયવાન પુરુષ હોય છે એના વચનોમાં ચૈતન્ય રસ, જેને જેનો રસ હોય એના એક શબ્દમાં પણ આવ્યા છે. આત્મા ઉપર તો અનન્ય રુચિ ને અનન્ય પ્રેમ છે સંસારની અંદર, પણ એ વસ્તુ અછાની નથી રહેતી. તો આ તો એક અલૌકિક વિષય છે કે જે આખા અનંતકાળના સંસારના સંસ્કારોને ભૂંસીને ઊભી થઈ હતી છે. કેટલા કેટલી બળવાન થઈને ઉત્પન્ન થઈ એવી દશા છે. અનંતકાળનો સંસાર એમાં જીલેલા જે વિપરીત સંસ્કારો એ બધાને સફાઈ કરીને સાફ કરીને એક નવી અલૌકિક દશા ઊભી થઈ છે. કેટલી બળવાન એટલે ત્યાં ગુણાતિશયમાં પુરુષ કરી એમાં એમના વચનોમાં પણ એ રસ છલકે છે. આત્મરસ, ચૈતન્ય રસ, એને શાંત રસ કહીએ, એને અમૃત રસ, સુધારસ કહીએ, એ જ્ઞાનીના વચનમાં છલકતો હોય. એવું એને તો સાંભળ્યા છે આપણે બધા. એક એક જ શબ્દમાં ચાંદણાથી ઊભી થાય એવો પહેલો શબ્દ એમનો આપતો ડોક્ટર વચન કે આ આત્મા એમ કરીને થોડી વાર અટકી જતા થાય. કોઈ પણ ગાથા કોઈ પણ શાસ્ત્રનું પ્રવચન કરે ત્યારે પહેલો શબ્દ આ બોલતા કે આ આત્મા છે ને આ આત્મા એમ કે હવે જેને રસ આવતો હોય એને તો સીધી ઝંઝણાથી આવે છે એવી વાત છે. શું રસનો વિષય છે, પરસ્પર રસ હોય તો પછી નિત્ય આનંદ, નિર્મળ આનંદ, નાના આનંદ એમ કરીને પછી ગુરુ એટલે આત્માના શબ્દો આત્માવાચક શબ્દો બોલતા હતા એમ નહીં, પણ એ આત્મરસમાં વિભોર થઈને અમારે કોઈ વાર એવી ચર્ચા થાય કે વ્યાખ્યાનમાં આપણે શું સાંભળીએ છીએ, એકલો આત્મા બીજું કાંઈ નહીં, કેટલા ન્યાય એવા કે કઈ ધ્યાન રાખવાની જરૂર નથી, કેવા નવા ન્યાય એવા કે કઈ ધ્યાન રાખવાની જરૂર નથી, આત્મા સાંભળવો બીજું કઈ સાંભળવું નહીં, એકલો આત્મા. આત્મરુચિને પુષ્ટ કરનારા એકદમ જેને આત્માની રુચિ ઘણું પોષણ મળે એ ગુરુદેવની એક શૈલી હતી. એટલે એ પ્રકારે ચૈતન્ય રસથી પ્રભાવિત થયેલા, આત્મરસથી પ્રભાવિત થયેલા.
સાથે સાથે તમારી જાતનો ફોર્સ પણ હોય છે, વચનની સાથે સાથે
પાવર તો હોય, દ્રષ્ટિ તો તીખી ચીજ છે. બધા આનંદ સર્વ ગુણાસ્ત અનંત ગુણોનો પરિણમનનો ધોધ પડે છે. અનંત ગુણોના પરિણમનો ધોધ પડે છે. પાણી પડે અને પાણીનો ધોધ પડે એમાં શું ફરક છે? કે ધોધ પડે તો ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થાય, કરંટ એમાંથી આમાંથી એક કરંટ ઉત્પન્ન થાય. અને એ કરંટ જયારે વધી જાય છે ત્યારે મગ્ન દિગંબર દશામાં આવે છે. એમને ખબર નથી હોતી ઠંડી પડે છે કે નહીં, ગરમી પડે છે કે નહીં, કાંઈ ખબર નથી. કેમ કે અંદર કરંટ ચાલે છે, એ શાંતિ અને આનંદનો કરંટ છે. એની આડે બીજું કાંઈ દેખાય છે. અનંત ગુણના પરિણમનનો ધોધ પડે છે. પૂર્વ સંસ્કાર કે વિના જીનવાણી મિથ્યાત્વને હોને મેં નિમિત્ત હોતી એસા પ્રશ્ન. માન્યતા દોષપૂર્ણ હૈ યા સહી એટલા પ્રશ્ન. એક બાત તો યહ હૈ કે દેવ ગુરુ શાસ્ત્ર ઓર સત્પુરુષ એ ચારો નિમિત્ત મેં ચારો નિમિત્ત હૈ ઉસમેં આત્મકલ્યાણ કા હિ નિમિત્તત્વ હૈ. નિમિત્તત્વ એક ધર્મ હૈ તો ઉસમેં એક હી પ્રકાર કા ધર્મ હૈ કલ્યાણ મેં નિમિત્ત હોના. એ કલ્યાણ મેં નિમિત્ત હોના કા નિમિત્તત્વ ઉસમેં નહીં હૈ. ફિર ભી ક્યા હોતા હૈ કે જૈસે ભગવાન કી ઋષભદેવ ભગવાન કી વાણી સુનતે સુનતે 363 પાખંડ હો ગયે યા કિસી કો વિપરીત માન્યતા હોગી યા કલ્પના હોગી તો નિમિત્ત કા મેલ કહાં બેઠતા હૈ? જહા દો પદાર્થ મેં સદૃશ પરિણામ હોય તો નિમિત્ત નિમિત્ત એક સંબંધ બોલા જાતા હૈ. વિરુદ્ધ પરિણામ મેં નિમિત્ત નિમિત્ત લાગુ નહીં હોતા હૈ. યહાં કિતાબ હૈ પર યહાં દર્પણ હૈ તો દોનો મેં એક સી અવસ્થા દેખેગી. મોર ઓર દર્પણ એસે જ્ઞાન ઓર મેલ તો નિમિત્ત નિમિત્ત એક સંબંધ कहाँ से जुड़ा जाता है? पदार्थ तो स्वचतुष्ट से भिन्न है दोनों द्रव्य क्षेत्र काल भाव से, फिर भी संबंध कैसा है? जब द्रव्य क्षेत्र काल भाव से अत्यंत अभाव है दो पदार्थ में फिर संबंध कैसा? तो सदृशता देख करके निमित्त निमित्त संबंध जोड़ा जाता है या बोला जाता है उतनी बात है, इससे ज्यादा कुछ नहीं है. तो બહુ સે જીવો કા કલ્યાણ હોતા હૈ તો ઉસમાં વહાં નિમિત્ત નિમિત્ત સંબંધ જોડતે હૈ. ક્યું કે ઇનકા આશય ભી અગલે કા કલ્યાણ કરને કા હૈ ઓર વાણી કા વિષય ભી હોઈ હૈ, ઇસલિયે ઉસકો નિમિત્ત નિમિત્ત કહે સકતે હૈ. લેકિન જિસકા એ કલ્યાણ હો જાય તો ઉનકે ઉપાદાન કે કારણ સે હુઆ હૈ, નિમિત્ત કે કારણ સે હુઆ હી નહીં. ક્યુંકે એસા નિમિત્ત તો હૈ હી નહીં, કિસી કા બુરા હોવે એસા નિમિત્ત તો હૈ હી નહીં. हमारे ये गुरुदेव की जो भावी पर्याय है सूर्य कृति भगवान के, ये विषय जब हमाल में चला, इसका भवंडर बहुत चला, तो हमारे पास कई लोग ऐसे आते थे कि तो ये बात खड़ी हो गई तो बहुत कर बहुत दिन बहुत जीवों का परिणाम बिगड़ रहा है, इसलिए इस बात को छोड़ देना चाहिए क्या? तो हमने ये बोला કે આપ તો યે બાત કર माँ भूली जाती है, नाम तो किसी पर लिखा ही नहीं दिया ही नहीं, लेकिन कोई भावना से, जैसे महावीर भगवान में सिमंद्र भगवान की पूजा करते, सिमंद्र भगवान के सामने महावीर भगवान को स्थापित करते, तिष्ट पिष्ट करते, अवस्थ अवस्थ करके पूजा कर लेते हैं, किसी भगवान के सामने किसी भगवान के, एक अरविंद प्रतिमा के सामने सूर्य कृति भगवान को भी अत्र पिष्ट कर देते हैं। तो ये अरियंत प्रतिमा है, उसमें किसी का नुकसान हो, किसी भी आत्मा को नुकसान हो, परिणाम बिगड़े, ऐसा नहीं तो है। ऋषभदेव भगवान की वाणी में भी नहीं था, फिर भी किसी को होता है तो उनके खुद के कारण है, निमित्त का कारण लेना ही पड़ता। तो ये हमारा स्पष्टीकरण बहुत चलता था उन दिनों में, बहुत चलता था। ભૂતગળ છે, આંખમાં દિલોલ આંખે આપણે મેળ વાળી વાત હોય ત્યાં નિમિત્ત નિમિત્ત શમન કહેવાય, પણ જ્યાં દુમેળ હોય ત્યાં નિમિત્ત નિમિત્ત શમન કેવી રીતે કહેવાય? ભગવાન કે વાણી સુનતે સુનતે બિગડા, ચલો ને, તો ક્યા હમ એસા આરોપ કર સકતે હૈ ઓર કરે તો સહી હૈ ક્યા ગલત હૈ? ગલત આરોપ હૈ, સહી નહીં હૈ। वास्तव में तो दोनों में मेल होना चाहिए, जब तो निमित्त निमित्त संबंध है तो व्याजिब है, जब दोनों में मेल नहीं है तो फिर निमित्त निमित्त संबंध का आरोप क्यों
लगाएगा? अभिप्राय तो समझता नहीं है, अपना गलत अभिप्राय है तो देशना लगती तो शर्म हो सकती है, पर जिन गुरु की गुरु का अभिप्राय ठीक होता है, इधर उपादान पिछली अभिप्राय से बगैर तो कोई बात नहीं, लेकिन जिनवाणी पढ़ करके भी अपना ऊंचा अभिप्राय बनाता है तो सब दुश्मनी कर सकता है। जैसे
निमित्त कहना नहीं चाहिए, निमित्त कहना नहीं चाहिए, क्यों? तो फिर उसमें तो उर्दू का धर्म हो गया, ये जो सर्वांग शुद्ध है उसमें कोई खराबी है ही नहीं।
इस सिद्धांत की दृष्टि से देखेंगे तो उपादान के अनुसार जैसे वो
उपादान के अनुसार नहीं, उपादान निमित्त दोनों में मेल हुए तो निमित्त निमित्त लागू करें, तो निमित्त निमित्त क्यों करें? ऐसे तो पदार्थ दोनों भिन्न ही है, कोई किसी का कुछ करता नहीं, एक अंश मात्र में किसी किसी के प्रभाव भी पड़ता है, करता तो नहीं किसी का, वो कोई प्रभावक भी नहीं है, मात्र को कर देते थे, कुछ कुछ अंश में कुछ है इसमें कि नहीं, वहां तक कहते थे कि ने है इसलिए ज्ञान में गया कार नहीं है, तर्क नहीं है इसलिए किसी के ज्ञान में नए आकार की आकृति हुई लोग नहीं के कारण से नहीं
है। अपने मुंह के निमित्त हो गए,
फिर भी निमित्त निमित्त एक संबंध क्या बताया कि सदरसता मेल है, इसलिए जब मेल नहीं है तो नहीं लगा। ऐसे खास करके दूसरे दूसरे बाबत में तो हम बोल देवे तो भी कोई तकलीफ नहीं है, लेकिन जहाँ तक जो पूर्ण पवित्र है, जैसे भगवान भगवान की वाणी जो पूर्ण पवित्र है और किसी के अपवित्रता का अभाव होता है, तो किसी बोलने से हमें क्या ले, इसके पीछे हमारा क्या हेतु हो सकता है? तो इसके पीछे कोई कोई कारण तो होना चाहिए, हमें कोई आशय तो होना चाहिए, कोई मकसद तो होना चाहिए, क्या मकसद है?
मकसद ये कि साक्षात गुरु कारण होता है, जिनवाणी कारण नहीं, मकसद ये कि साक्षात गुरु की वाणी हो
કોઈ કારણ હોતી બીમારી નહીં હોતી. નુકસાન કરતી બાત ક્યાં આવી, ફાયદા નહીં હોવા તો અપને ઉપાદાન છે નહીં હોય, લેકિન ફાયદા હોને કા ધર્મ નહીં હોતા તો સંસ્કાર વાલે કો ભી ઉસસે નિમિત્ત નહીં પડતા. અગર ઇસમે ફાયદા હોને કા નિમિત્ત નહીં હોતા તો સંસ્કારી જીવ કો ભી નહીં ફાયદા હોતા, એસા હો જાતા. તો ફાયદા નહીં હોતા એવો ઉપાદાન કા અપરાધ હૈ. નિમિત્ત તો જ્યાં હૈ વહાં હૈ, ઉતના હી હૈ, ઉસમે કોઈ ફરક નહીં પડતા હૈ કભી.
પ્રતિમા વિરાજમાન હૈ ઓર અપને ભાવ કિયા ઉનકે પ્રતિ ભક્તિ, પર ઉસ ભાવ મેં નહીં લેકિન
શુભ ભાવ મેં નિમિત્ત હૈ એસે હમ કહેતે હૈ, ક્યોંકિ બહુધા હમારી એસી પરિસ્થિતિ હો ગઈ હૈ આજકલ. વાસ્તવ મેં પ્રતિમા કી સ્થાપના ઇન કિસી કારણ સે નહીં કી ગઈ હૈ. વાસ્તવ મેં યે હૈ કી યે નાયિકા વિષય નિક્ષેપ હૈ, સ્થાપના નિક્ષેપ હૈ, ઓર નિક્ષેપ નય જ્ઞાન કા વિષય હોતા હૈ. જ્ઞાની સ્થાપના કરતા હૈ માજી. અભી આજકલ જો અજ્ઞાની કરતા હૈ ને, એ તો જ્ઞાની નહીં હૈ તો ક્યાં હૈ કે યે પરિસ્થિતિ હો ગઈ હૈ હમારી. બાકી વાસ્તવ મેં પ્રતિમાજી કી સ્થાપના મોક્ષ માર્ગ મેં આયે હુએ હી લોગ કર સકતે હૈ. યે તો હમારે યુગલજી સે ચર્ચા હુઈ થી. યુગલજી જબ આયે થે ડેલિગેશન લેકર કે કે આપ પ્રતિષ્ઠા કો બંધ કરો, તો મેને યે કહા કે બાબુજી આપ તો પઢે લિખે આદમી હૈ, અચ્છે વિદ્વાન હૈ હમારે, તો મેં તો આપને પહેલે એક પ્રશ્ન એ પૂછુંગા કે આપને પત્ર મેં આપને બેન પર પ્રદર્શન એ વાત લખી હૈ કે આગમ વિરુદ્ધ હૈ, કૃપયા એ સિદ્ધ કર દો કે આગમ વિરુદ્ધ કેસા હૈ, કેસે હૈ. તો સીધે પીછે હટ ગયા કે નહીં 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 આગમ વિરુદ્ધ તો નહીં હૈ, નહીં હૈ તો એ પત્ર આપકા પઢ લો આપ, આપકા શબ્દ હૈ યા કોઈ સંપાદક ને મિલાયા હૈ, તો કે લિખા તો મેરા હી હૈ કહેતે, લેકિન મેરા આશય નહીં હૈ મારા સાથે કોઈ વાત, મુજે કોઈ પકડના નહીં આપકો, જો ભી હો ગયા આપકી ભૂલ હૈ એસા મુજે સ્વીકાર નહીં કરવાના હૈ આપકી ભૂલ સે. લેકિન આપને દો વાત લિખી હૈ, આગમ વિરુદ્ધ ભી હૈ ઓર આગમ મેં નહીં મિલતા નહીં હૈ, એસી દો વાત લિખી હૈ. તો મેં કહે બોલે કે મેં તો એક હી આશય મેં દોનો વાત લિખી હૈ, કોઈ વાત નહીં, આગમ વિરુદ્ધ તો નહીં. અબ યે સ્થાપના જો હૈ ભગવાન કી, હરિયન ભગવાન કી, યે ક્યા ચીજ હૈ? શાસ્ત્ર પદ્ધતિ સે, આગમ પદ્ધતિ સે આપ કહીએ, સ્થાપના નિક્ષેપ કિસકા વિષય હૈ? મેરે તો એક પીછે એક પ્રશ્ન ખડે થે બરાબર, કિસકા વિષય હૈ? નય જ્ઞાન કા વિષય. નય જ્ઞાનધારી કોઈ હૈ નહીં અપને મેં, સીધા મેં યે પૂછા, ઇસસે ફૈસલા લે લો, હમ ક્યો ઝગડા કરે? હમારે બીચ મેં કોઈ નય જ્ઞાનધારી હૈ, આપ જાનતે હો, માનતે હો, સ્વીકારતે હો, ચલો તમને પાસ ચલે જાય, અપન ક્યો ઝગડા કરે? જો હમારા વિષય નહીં હૈ હમ ક્યો ઝગડા કરેંગે? તો બિલકુલ નિરુત્તર હોગે.
ગુરુજી ને એક વિષય કા દ્રષ્ટાંત દેખે, સમજે ચાર આદમી ખડે હૈ, વિષય કા દ્રષ્ટાંત દેખે, સમજે વિષય
સમજને કે લીએ તો દૂસરી બાત હૈ. જહાં તક દેવ ગુરુ શાસ્ત્ર ઓર સત્પુરુષ કા નિમિત્તત્વ કા હમારે સામને પ્રશ્ન આતા હૈ, તો હમે સાવધાન રહેના હૈ કે હમારે સે કહીં ભી અપરાધ નહીં હો જાય, અતિક્રમણ નહીં હો જાય, ઇતની સાવધાની હમે રખની. ઉપાદાન સે નિમિત્ત પર આરોપ દેતા ઉપાદાન પર આરોપ કભી મેલ સે ભી ક્યા જતા કભી દુમેલ સે ભી ક્યા જતા તો ઇસમે ક્યા હૈ કે યે જો ચાર આજ જીવ કી બાત લિયા હૈ તો ચારો કા નિમિત્ત વહાં બડા હૈ. જો કુત્તા કો માંસ ખા રહા હૈ તો વહાં માંસ ભી બડા હૈ, જો मुर्दा पड़ा है तो ये वैराग्य का निमित्त मुर्दा है, वो भी वहाँ निमित्त तत्व है। तो वहाँ तो चार प्रकार के परिणाम है, तो चार प्रकार का निमित्त तत्व भी वहाँ है, तो भेड़ बैठ करके यहाँ तो लगाते हैं, तो इसमें क्या आपत्ति है? कौन सा सिद्धांत बोलता है?
निमित्त से कल्याण के अकल्याण होता है वो तो बात है नहीं,
वो तो सवाल नहीं। कल्याण होता है तो आरोप लगाने जाता है कि भगवान के वाणी से कल्याण हुआ, गुरु से शिष्य का कल्याण हुआ, ये तो एक आरोपित बात है। लेकिन बात आरोप भी कब लगता है कि आरोप के योग्य होवे, तो उपचार भी कब लगता है कि उपचार के योग्य होवे तो उपचार लगाओ, उपचार के अयोग्य होवे उस पर उपचार लगाने का क्या मकसद है आपका, बताइए। जैसे हम कहेंगे कि ये तत्व विचार है वो सम्यक दर्शन का निमित्त है, क्या कहेंगे? उपवास करना वो सम्यक दर्शन का निमित्त नहीं कहेंगे? कोई उपवास करता है तो उसको सम्यक दर्शन का निमित्त कहेंगे, लेकिन तत्व विचार करेंगे तो कहेंगे तो ये सम्यक दर्शन का निमित्त। क्यों? तो मेल है इसके साथ, पूर्व पर्याय का उत्तर पर्याय के साथ मेल है। हमारे बहुत पूर्व में जब लालचंद भाई और हम परिचय में आए तो एक चर्चा चला रहे थे, एक दृष्टांत में चर्चा चला रहे थे जामनगर के पंच कल्याण के दिनों में। तो किसी ने ये पूछा कि भाई साहब जब ये तत्व ज्ञान का विचार है उसको निमित्त कहते हैं, तो किसी को तो होता है समीक दर्शन और किसी को नहीं होता है। तत्व विचार करने वाले तो अनेक दिन है, किसी को होता है किसी को नहीं होता है, तो अब क्या समझे इसमें, उसको निमित्त किस तरह से निमित्त समझे? तो उन्होंने क्या जवाब दिया कि देखिए भाई, अगर सम्यक दर्शन होता है तो उस पर उपचार किया जाता है, अगर सम्यक दर्शन नहीं होता है तो उस तत्व विचार पर उपचार नहीं किया जाता है। उन्होंने उत्तर दे दिया, तो जिसने प्रश्न पूछा था उनको निरुत्तर हो गया। मैं तो नया नया था इस वक्त, हमारा आपस का परिचय भी नहीं था, मेरे से रहा नहीं गया, तो मैंने प्रश्न और निकाला इनके सामने। तो ऐसा आपने उत्तर दे दिया ठीक है, लेकिन वो उपचार नहीं योग्य, उपचार के योग्य है उस पर उपचार लगता है या उपचार के अयोग्य है इस पर उपचार लगता है? क्योंकि तो उपचार के योग्य है उस पर तो उपचार लगता है, और उपचार के योग्य नहीं है उस पर उपचार नहीं लगता है। अच्छा, फिर मेरा दूसरा प्रश्न, फिर उपचार के योग्य कैसा होता है और उपचार के अयोग्य कैसा होता है, ये बताइए। तो फिर उत्तर नहीं दिया, क्यों? कि ये बात हमारे यहाँ प्रचलित नहीं है। हमारे यहाँ उतनी बात प्रचलित है कि सम्यक दर्शन में तत्व विचार है वो निमित्त है और वो उपचरित बात है, क्योंकि पूर्व पर्याय व्यवहार से कहा जाता है। लेकिन ये उपचार किस पर आता है, जिस पर उपचार के योग्य ऐसे परिणाम हो उस पर आता है, तो इसका मतलब ये हो गया कि जिसको नहीं होते हैं इसके परिणाम उपचार के योग्य भी नहीं होते हैं, और जिसके होते हैं इनके पूर्व परिणाम उपचार के योग्य होते हैं। तो ये दो प्रकार हो गया, तत्व विचार में भी दो प्रकार हो गया। अब ये दो प्रकार कैसे अलग अलग खाते हैं, तो ये तो अपने ये कोई भी पंडित को मुश्किल हो जाएगी इसमें तो। ये विषय हमारे यहाँ नहीं चलता है, ये बात है 2017 के साल की, 25 साल पहले की बात है। आज भी इस प्रश्न का उत्तर नहीं मिलेगा आपको भी कि कौन से कैसे हो सकते हैं। तो सत्ता बंद हो गई सर,
पेशा का दृष्टांत लेकर फिर गुरुदेव ने ये मूर्ति पर सिद्ध किया था कि हम सुग्राह करते हैं भगवान की भक्ति उसमें नहीं मिलती,
ये तो
वेश करते हैं वो तोड़ फोड़ करता है उसमें नहीं मिलते,
ऐसा
है कोई उसको जानता है इंद्रिय ज्ञान में निमित्त है,
ऐसा प्राय बोलने की पद्धति हो गई है। लेकिन यहाँ जो भाई साहब का जो प्रश्न आया है उसमें तो उन्होंने एक साफ बात पूछी है कि क्या भगवान की जो जिनवाणी है इससे किसी को मिथ्यात्व में निमित्त होती है, मिथ्यात्व में निमित्त होती है, ऐसी किसी की मान्यता हो तो ये दोषपूर्ण है या सही है? तो मुझे तो इसका उत्तर देने का था कि ये मान्यता दोषपूर्ण है, ये मान्यता सही नहीं है, ऐसी बात है। बात तो टू दी पॉइंट होनी चाहिए ना, फिर तो बोलने की पद्धति हमारे यहाँ बहुत से प्रकार की है। लेकिन भगवान की प्रतिमा जो है वो मूल रूप से ज्ञानियों को वेद ज्ञान की और आत्म ध्यान के कारण है। मूल में तो ध्यान के कारण है, इन प्रतिमा ध्यान के कारण है और ज्ञानियों को वेद ज्ञान के कारण है। और जिसको वेद ज्ञान नहीं है उसको वेद ज्ञान की उत्पत्ति के कारण है। जिन प्रतिमा माने क्या हमारे यहाँ ये विषय चला है कि आप जिन प्रतिमा का दर्शन कैसे करते हो, भले ही दिगंबर हो, हम तो मुझसे दिगंबर नहीं है, लेकिन आप मुझसे दिगंबर हो लेकिन दर्शन कैसे करते हो, तो प्रश्न चला है। जैसे एक बच्चा स्कूल में पढ़ने के लिए या तीन चार साल का हमारे यहाँ इसका जो शिक्षक है वो उनको सिखाता है कि हमारे यहाँ जो गुलाब होता है गुलाब का फूल गुलाबी रंग का होता है, क्या समझाता है, कई प्रकार की बातें समझाते हैं ना बच्चे को, इसमें गुलाब का फूल जो है वो गुलाबी रंग का होता है। तो गुलाबी रंग वो बच्चा समझता नहीं है कि गुलाबी रंग किसको क्या कहे, लेकिन उसको गुलाब दिखा दे कि ये जो गुलाब दिख रहा है जिस रंग का उसका नाम गुलाबी रंग है, नाम भी गुलाब है और रंग का नाम गुलाबी। ये बच्चा जिंदगी भर भूलने वाला नहीं है कि गुलाबी रंग कैसा होता है, क्योंकि तो उसने देख लिया, सीख लिया नहीं है। सीख लेना और बात है, देख लेना दूसरी बात है। ऐसे हम जीन वाणी से आत्मा 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 करते हैं, क्या हम कहते हैं कि आत्मा शांत होता है, लेकिन शांति हमने आत्मा की कभी देखी। हम कहते हैं कि आत्मा वितराग स्वभावी होता है, लेकिन वितरागता हमने कभी अनुभव में आई नहीं। हम कहते हैं कि आत्मा अंतर तत्व स्वरूप केवल अंतर्मुख स्वभावी होता है, तो हमने अंतर्मुखता का पता नहीं है क्या। हम कहते हैं कि आत्मा ऐसा होता है कि जिसमें आत्मा आत्मत्व बहुत भरा है, लेकिन वो भी हमें पता नहीं। आत्मा का स्वभाव की कितनी भी बात हमें ज्ञानी सिखाए या शास्त्र सिखाए हमें समझ में नहीं आती प्रैक्टिकली। ये प्रैक्टिकल ज्ञान देने के लिए, कोई आत्मज्ञान देने के लिए कोई चीज हमारे पास हो तो एक जिन प्रतिमा, जिन प्रतिमा में आत्मा का दर्शन होता है, आत्म स्वभाव का दर्शन होता है, आत्म स्वरूप का दर्शन होता है। अगर इस तरह से दर्शन किया जाए, सबसे बड़ी बात इससे भी ज्यादा है, वास्तव में जो अरिहंत है वो अरिहंत दशा में अनंत स्वसंवेदन, अनंत स्वसंवेदन का करण चलता है। कितना, जो चतुर्थ गुण स्थान में स्वसंवेदन हुआ ने, इससे अनंत गुण स्वसंवेदन के तारतम्यता केवल ज्ञान में बड़ी है। और ये स्वसंवेदन जो है वो अनंत स्वसंवेदन अगर नजर में आ जाए इन प्रतिमा में, तो हमारे यहाँ जो स्वसंवेदन ज्ञान वेदन ज्ञान सामान्य में है ना, इसका आविर्भाव होने लगे, तारतम्य मता बढ़ने लगे। ये एक निमित्त नैमित्तिक संबंध है। एक भी इधर कोई कुत्ते का बच्चा हो या कोई बकरी का बच्चा हो, अगर वो दर्द से चिल्लाता हो ना तो सुनने वाले को दर्द हो जाएगा, देखने वाले को दर्द हो जाएगा, हो जाएगा कि नहीं हो जाएगा, अरे अरे बेचारे को क्या हो रहा है, क्यों निमित्त नैमित्तिक संबंध वेदना का ऐसा है कि जहां तीव्र वेदना हो तो देखने वाले को वेदना थोड़ी बहुत हुए बिना नहीं रहे। ऐसे जिसको अनंत स्वसंवेदन जिन प्रतिमा का दिखने में आएगा उसका अपना स्वसंवेदन आविर्भूत होने लगेगा। बस मूल में यही कारण से इसकी स्थापना है, अगर इसकी स्थापना है तो मूल में यही कारण है, लेकिन आजकल वो बात नहीं चल रही है इसलिए स्थापना है। तो भाव के बिल्कुल कारण नहीं है, तो भाव में कोई कारण जरूरत नहीं है ऐसा। तो स्वभाव क्या कसाई मन को होता है, निगोदिया को होता है, जिन प्रतिमा की क्या करें जरूरत है, निगोदिया को होता है, करना होता है, क्या कीमत है इसकी। मूल में दूसरी चीज है।
समष्टि का तो आपने कहा ठीक है, वो मित्रात्मा में निमित्त होती है, समय दृष्टि में निमित्त होती है, तो उपादान के अनुसार इस तरह निमित्त।
जिसका ज्ञान भाषा से नहीं हो सके, जिस चीज का ज्ञान भाषा से शब्दों से नहीं हो सके, इसकी मूर्ति खड़ी कर दी है जिन प्रतिमा ने, आत्मा की मूर्ति खड़ी कर दी है। आत्मा एक अमूर्तिक पदार्थ है, लेकिन हमारे ज्ञानियों ने इसकी भी मूर्ति खड़ी कर दी है। एक विशिक्षणता है इनके निक्षेप ज्ञान नहीं के ज्ञान नहीं ज्ञान में, कितनी बड़ी बात है।
वो परंपरा निमित्त है जिसमें भगवान का दर्शन करते हैं, तो चक्षु दर्शन का निमित्त है। अब आगे हम विचार करते प्राय लब्धि कर्ण लब्धि समय दर्शन को परंपरा निमित्त रखें, समय तो चक्षु दर्शन में या हम इंद्रिय ज्ञान में समझ रहे हैं उसमें निमित्त है। हमारा उपादान क्या है, भगवान की वाणी को समझने का है ज्ञान के द्वारा, और इंद्रिय ज्ञान है, और इंद्रिय ज्ञान में उनकी वाणी निमित्त पड़ रही है, तो उस इंद्रिय ज्ञान में निमित्त है। अब जब इसके बाद में हम जो अब आगे प्रोसेस चालू करेंगे, तो प्रेम लब्धि में, फिर बाद में कर्ण लब्धि में, समय दर्शन में, तो उसको परंपरा निमित्त कही जाएगी। जिस समय उपादान के अनुसार तो वही निमित्त होगी, तो हमारे दर्शन उपयोग में निमित्त है, हमारे सुख उपयोग में निमित्त है।
इससे क्या फायदा उठाना चाहता है, ऐसी बातों से हमें क्या फायदा है?
वो सिद्धांत है, वस्तु जो की
बात है, सिद्धांत तो वो भी है और वो भी
हमको तो
एक एक दफे आपकी बात थोड़ी बात मान ली है, सिद्धांत वो भी है और वो भी है, हमें क्या, हमें कौन सा लाभ का कारण है? सिद्धांत तो वही है कि वो उत्तराखंड में नहीं है, आत्म कल्याण में, और सिद्धांत वो भी आपने बताया कि सुभाव में नहीं है, हमें क्या पसंद करना है? किस पर है
हमको तो निमित्त उपादान की स्वतंत्रता का स्वरूप समझना है।
कैसा है? देखिए देखिए देवीलाल जी, ये आत्महित के हेतु बिना की चर्चा, इसका दूसरा नाम विवाद है। विवाद किसको कहेंगे हम, और तत्व चर्चा किसको कहेंगे, जिसमें क्या दोनों में अंतर क्या? कि जो आत्महित के हेतु बिना की जो चर्चा है उसका नाम विवाद है, और आत्महित के हेतु सहित जो चर्चा है उसका नाम तत्व चर्चा है। इसलिए हमें जो चर्चा करनी है ना, उसमें आत्महित का हेतु पहले हमें मुख्य करना है। बाकी सिद्धांत सिद्धांत में हम कुछ नहीं जानते, हनुमान इसको कोई समझते ही नहीं, बात तो एक ही बात समझते हैं कि कल्याण किससे होता है, इनकार से होता है, अरे कल्याण किससे होता है, इनकार से होता है, यही हमारा सिद्धांत, दूसरा कोई सिद्धांत सिद्धांत में हम नहीं जानते।
यही सिद्धांत है कि निमित्त से कल्याण नहीं होता है, मात्र है कल्याण।
इसलिए तो उपादान निमित्त में झगड़ा क्यों होता है? उपादान निमित्त में झगड़ा इसलिए होता है कि कहने वाला ये कहता है कि बिना निमित्त कार्य नहीं होता है, ऐसे बहुत सी बातें हम सिद्ध कर देंगे आपको कि देखिए मिथ्यात्व के उदय बिना मिथ्यात्व भाव होगा नहीं, क्या मिथ्यात्व की प्रकृति के उदय बिना मिथ्यात्व भाव कभी हुआ नहीं, और मिथ्यात्व भाव हुआ तो मिथ्यात्व का बंध हुए बिना रहने वाला नहीं। ये बात तीन काल में फिरने वाली नहीं, फिर आप निमित्त को क्यों करता नहीं मानते, क्या निमित्त कुछ करता नहीं ऐसा क्यों नहीं मानते? भैया इसमें आत्महित नहीं है इसलिए नहीं मानते। क्यों नहीं मानते? क्या आत्मा का हित नहीं है इसलिए नहीं मानते? यही कारण है नहीं मानने का। तो हमें तो चर्चा ऐसे करते हैं, विवाद में हमें नहीं जाना है। हमें जिन प्रतिमा से शुभ भाव होवे इस सिद्धांत से हमें क्या फायदा, जिन वाणी से मिथ्यात होवे निमित्त निमित्त हमें क्या फायदा, कुछ फायदा नहीं। फिर विवाद निमित्त बात की चर्चा करने से क्या फायदा, ये विवाद हो जाएगा, ये चर्चा नहीं रहेगी, ये विवाद हो जाएगा।
घर छोड़ के मंदिर आए तो अशुभ से बचे, ये लाभ तो
है
उसको,
ये तो अपनी मुख्य बात है अपनी, तो सुख से सुबह सुख तो एक जाति में ले जाने की, तो अभी तक तो ये लाभ नुकसान माना था, अभी तो ये बात छोड़ रही है, अभी क्या है? जो वितरागता का नहीं, आप देखिए एक चक्रवर्ती के पास कोई आदमी आया, तो चक्रवर्ती ने उसको देखा, वो ये तो फलाना आदमी है, तो जिस वक्त मुझे तुषार लगी थी उसने पानी पिलाया था, अगर उसको पानी नहीं पिलाता तो मैं मर जाता, तो जंगल में शिकार विकार में चला गया होगा, कोई अकेला पड़ गया होगा, तो किसी बिल बिल में कोई जंगली आदमी ने भी पानी वानी पिला दिया, तो वो आगे इनके राज में तो फिर वो आया तो बोला कि अच्छा तुमने मुझे जीवन दान दे दिया था, तो वो आदमी है कि जिसने तुम्हें मुझे जीवन दान दे दिया, और बोल तुझे क्या चाहिए, मेरे पास बहुत संपत्ति है, तुझे क्या चाहिए। तो बोलता है कि साहब क्या है, मेरी जो झुंपड़ी है ना झोंपड़ी, उसमें कुछ ऊपर जो रिपेयरिंग करवाना है करवा दो ना। तो उसमें मांग वो मांगन था, मांगने की अक्कल नहीं थी, अगर वो मांगता तो उसका राज वो दे देता। तो बोला कि तुम चाहो तो मैं पूरा राज दे दूंगा, लेकिन उसने क्या मांगा कि मेरे जूते फट गए ना, उसको जरा सिलाई करवा दो ना, चप्पल फट गया थोड़ा सिलाई करवा दो ना, बहुत पुराने हो गए फट गए थोड़ा सिलाई करवा दो, मेरे से दो महीने और चल जाएगा। तो मांगने की जिसमें अक्कल नहीं वो ऐसी बात करता है। तो भगवान के पास सामने खड़े रह के वितरकता मिलता है, स्वसंवेदन का आविर्भाव होता है, तो उनको सुख भाव का तो लाभ हो गया ना। ये तो बात चीज है, तो मांगने की बात ऐसी बात नहीं करता। जैन दर्शन में कितना वैभव है, ये देव गुरु शास्त्र का दर्शन तो मामूली चीज नहीं है, हम जानते नहीं है इसलिए ये गड़बड़ी हो गई है, लेकिन उनमें चीज दूसरी है, वो सिद्धांत दूसरा ही है। तो आजकल जो चलते नहीं है उसमें तो सुबह होता है, हम गाड़ी से चले जाते हैं, लेकिन वो तो ठीक बात है। फिर इसमें से क्या होगा कि स्वभाव तो हुआ नहीं, तो यहाँ से ये बात आएगी कि स्वभाव के फल में आज दुकानदारी तो बराबर चलेगी, ये बात आएगी ना नहीं आएगी। जब स्वभाव तो हुआ नहीं, ये बात जब आ गई हमारे दिल में, तो इस स्वभाव का फल तो हमारी आज दुकान बराबर चलेगी, आज हमारा व्यापार बराबर चलेगा, आज नुकसान का धंधा नहीं होगा, ये आएगी ना रहेगा। इसके लिए जिन प्रतिमा नहीं है, इसके लिए जिन मंदिर नहीं है, ये बात ही हमको चौकड़ी रखने के लिए, जिसमें इतनी बड़ी चीज मिलती हो, इन लोग का नाश हो जावे, एक दफे स्वसंवेदन आ जाए तो निर्माण पद की बात प्राप्ति हो जाए, शिव पद का दर्शन हो जाए, इसमें ऐसे फालतू की बात।
आप तो इनिशिएशन कर रहे हो कि जिनवाणी भाई गुरु के बिना कम नहीं पड़ेगी तुमको, खाली अगर जिनवाणी पड़ेगा तो आशा उल्टा ग्रहण कर लेगा, इस दूसरी गुरु की कीमत है, देशना लगती गई है वहाँ पर, देशना
की है तो सजीवन सजीवन मूर्ति की महत्वता इतनी है, लेकिन संस्कारी जीवों को मिल भी जाता है, दोनों तो प्रकार जो है उसमें भी गंभीरता बहुत है, थोड़ा कभी ये बात भी लेंगे, उसमें भी गंभीरता बहुत है, कभी ये बात भी लेंगे।
लेकिन गुरुदेव इसीलिए भरपूर संसार है, तो बाकी जिनवाणी अकेला पड़ेगा तो उल्टा लेगा, क्योंकि अभी तो तेरे में संसार के बात कारण बहुत पड़ेगा, इसलिए जिनवाणी नहीं समझ आएगी तेरे संसार में।
थैंक यू।